ગૃહસ્થાશ્રમ નારાયણભાઈનું ભણવાનું પૂરું થયું અને તેઓ નોકરીએ લાગ્યા. ત્યારબાદ લગભગ 4 વર્ષે તેમણે લીલાવતીને કાયમ માટે પોતાની પાસે રહેવા બોલાવી લીધા. એમ કહી શકાય કે જાણે લીલાવતીનો વધુ એક આકરી કસોટીના કાળનો આરંભ થયો. સંઘર્ષ જ જીવનમાં આત્મિક શક્તિઓને જાગૃત કરી પ્રગતિ સાધવા માટેનું અદ્ભુત બળ પ્રેરે છે. એ ન્યાયે લીલાવતી દરેક કપરી પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ હતા. લીલાવતીને નારાયણભાઈની સાથે સાથે તેમના મોટા ભાઈ ભાભી સાથે સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઘરમાં દરેકે દરેક કામ જાતે કરવાના હતા. આથી લીલાવતી આવતા તેમના જેઠાણીએ રસોઈ કરવા સિવાયના બધા જ કામની જવાબદારી લીલાવતી ઉપર નાખી દીધી. લીલાવતીએ પિયરમાં કોઈ કામ કરેલું ન હોવાની તેમને જાણ હોવા છતાં કોઈ પણ કામ તેઓ લીલાવતીને શીખવતા નહીં. લીલાવતી પોતાની કુહનેથી જ ઘરના દરેક કામ શીખી ગયા. તેમાં કચરા પોતું, વાસણ કપડાં, બહારથી પાણી ભરી લાવવું વગેરે બધું જ આવી જતું. વાસણ સાફ કરતા તો તેમના હાથ વળી જઈ ઠરડાઈ જતા અને તેમાં ઘણો દુખાવો થતો. એ વખતે તેમની આંખોમાંથી અશ્રુઓ વહી જતા, છતાં કોઈ જાતની રાવ ફરિયાદ કર્યા વગર આનંદથી તેઓ કામ કરતા. પ્રથમ વખત જ્યારે કપડાં ધોવા બેઠા ત્યારે શું કરવું, કઈ રીતે કપડાં ધોવાય તેની તેમને જાણ જ ન હતી. આથી મૂંઝાઈ જઈ રડી પડ્યા. એ જ વખતે નારાયણભાઈ ત્યાંથી પસાર થયા ને લીલાવતીને રડતા જોઈ પૂછ્યું, શું થયું, કેમ રડો છો? લીલાવતીએ કપડાં ધોતા નથી આવડતું તેમ જણાવતા નારાયણભાઈ કહે, ઓહો, એમાં શું રડવાનું, લાવો હું શીખવાડું. એમ કહી કપડાં કઈ રીતે ચોળવા ઘસવા, સાબુ કાઢી પાણીમાં તારવી, કઈ રીતે નીચોવવા વગેરે બધું શીખવાડ્યું. લીલાવતીમાં એ ખાસિયત હતી કે કોઈ પણ કાર્ય એક જ વખત બતાવતા તે શીખી જતા. આમ થોડા વખતમાં તો તેઓ ઘરના દરેક કામમાં પ્રવીણ થઈ ગયા. લીલાવતી દરેક કાર્ય ઉત્સાહ સાથે કંટાળ્યા વગર આનંદથી કરતા, આખો દિવસ ચોકસાઈપૂર્વક કામ કરતા હોવા છતાં લીલાવતીના જેઠાણી તેમને કામ બાબત મહેણા માર્યા કરતા ને પૂરું ખાવા પણ આપતા નહીં. ટાઢી રોટલી અને ઉકાળો, ઉકાળામાં દૂધ નામ માત્રનું નાખતા. એકાદ વખત લીલાવતીએ કહેવાનો પ્રયત્ન કરી જોયો કે સાવ આવું પાણી જેવું નથી ભાવતું, થોડું દૂધ નાખી આપો. દૂધ ન હોય તો મારે ઉકાળો જ નથી પીવો. આપ મને થોડું શાક આપશો તો પણ ચાલશે, થોડી છાશ આપશો તો પણ ચાલશે. આવી માગણી જેઠાણીથી સહ્ય ન બનતા તેણે લીલાવતીને મહેણું મારતા કહ્યું, આપણે ત્યાં ગરીબાઈ છે અને ગરીબાઈમાં આવું જ ખાવાનું હોય. ભાત ભાતના ભોજન ન હોય, શાક તો નહીં મળે. તારે સ્વાદ જોઈતો હોય તો મીઠા મરચાની ભૂકીમાં પાણી નાખી તેની સાથે રોટલી ખા. જેઠાણીના મોઢે આવી વાત સાંભળ્યા બાદ લીલાવતીએ તેમને કાંઈ કહેવાનું જ છોડી દીધું. ત્યારબાદ લીલાવતીએ તેમની પાસે ક્યારેય કોઈ વસ્તુ માગી નહીં. જેઠાણી લીલાવતીને પૂરતું ખાવા આપતા નહીં, પરંતુ પોતે તો દાળ ભાત શાક રોટલી એમ વ્યવસ્થિત ભોજન જમતા. લીલાવતીના ભાગે તો ટાઢી રોટલી ને ઉકાળો અથવા મીઠું એ જ રહેતું. એવું ખાવાનું તો લીલાવતીએ મહિનાઓ સુધી ખાધું, છતાં તેમણે નારાયણભાઈ પાસે આ બાબત હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહીં. તેઓ એમ વિચારતા કે તેમને જો ખબર પડશે અને કાંઈક કહેવા જશે ને જેઠાણીનો સ્વભાવ આકરો અને ઝઘડાળુ, જો પોતાના સ્વભાવ પ્રમાણે મોટેથી બોલી ઝઘડે અને પાડોશમાં ખબર પડે તો કેવું ખરાબ લાગે. આથી દુઃખ સહન કરી ભૂખ્યા પેટે કામ કર્યા કર્યું. મહિનાઓ સુધી આવું ચાલ્યા બાદ એક વખત કામ હોવાથી નારાયણભાઈ રિસેસમાં ઘરે આવ્યા ત્યારે લીલાવતીને આવું ખાતા જોઈ ગયા. નારાયણભાઈનું મર્યાદાનું અંગ હોવાથી તેઓ લીલાવતી સાથે દિવસે વાત કરતા નહીં. રાત્રે લીલાવતીને કહ્યું, કેમ સાવ આવું ખાઓ છો? હવેથી આવું ખાતા નહીં. લીલાવતી તો કાંઈ જ બોલ્યા નહીં. તેમને ખ્યાલ હતો, મારે તો એ જ ખાવાનું છે. જેઠાણી બીજું કાંઈ આપવાના હતા નહીં. બીજે દિવસે પણ લીલાવતી આવું ટાઢું સૂકું ખાતા હતા ને નારાયણભાઈ આવીને જોઈ ગયા ત્યારે લીલાવતીને એટલું જ કહ્યું, કેમ આજે એવું જ ખાઓ છો? લીલાવતીએ ટૂંકમાં ઉત્તર આપ્યો, ભાભી બીજું આપતા નથી. આ સાંભળી નારાયણભાઈએ મોટાભાઈને વાત કરી અને કહ્યું, તેઓ આખો દિવસ ઘરનું બધું કામ કરે છે, આટલા મોટા ઘરમાંથી આવ્યા હોવા છતાં કાંઈ બોલતા નથી, અને ઘરમાં આપના કરતાં વધારે પૈસા હું આપું છું, તો પછી અમને બંનેને ભરપેટ ખાવા તો મળવું જ જોઈએ. આમ મહિનાઓ સુધી કષ્ટ ભોગવ્યા બાદ એ વાતનો નિવેડો આવ્યો, આ છે આદર્શ પત્ની, આદર્શ ગૃહિણી. પોતાને ભરપેટ ખાવા ન મળે તે ચલાવી લે, ગમે તેવું કષ્ટ પડે તે પણ સહન કરે, પરંતુ પતિને ક્યારેય ફરિયાદ ન કરે અને એ પરિસ્થિતિ પ્રત્યે કોઈ ગ્લાની પણ ન અનુભવે. મુક્તો જ્યારે જીવોના કલ્યાણ માટે પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે પોતાના જીવન દ્વારા એક આદર્શ પ્રસ્થાપિત કરે છે કે જેથી લોકો એ આદર્શને જીવન સમક્ષ રાખી પૂરેપૂરું તે પ્રમાણે જ નહીં તો અલ્પાંશે પણ જીવનમાં ઉતારે તો વ્યવહાર જગતમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ જાય. આવો આદર્શ પ્રસ્થાપિત કરવા મુક્તો પોતે અનેક પ્રકારના કષ્ટો પણ સહન કરે છે. એક વખત લીલાવતી સૂતા હતા. એ વખતે તેમના જેઠાણી ખુલ્લા વાળ રાખી એક હાથમાં દીવો અને એક હાથમાં અડદના દાણા રાખી લીલાવતીની આજુબાજુ પ્રદક્ષિણા ફરતા ફરતા કંઈક મંત્ર બોલી દરેક ખૂણે અડદ મૂકતા જાય. આવું કરતા હતા તે જ વખતે લીલાવતીની આંખ ખુલી ગઈ. જોયું તો તેમના જેઠાણી તેમના ઉપર કંઈ કામણ ટુમણ કરતા હતા. લીલાવતી તો કાંઈ બોલ્યા નહીં અને જરાય ગભરાયા પણ નહીં. પછી આંખો બંધ કરી ભગવાનને સંભાળવા લાગ્યા. થોડી વાર લીલાવતીની ફરતે ફરી ચારે ખૂણામાં અડદ મૂકીને તેઓ જતા રહ્યા. લીલાવતીએ આ વાત નારાયણભાઈને કરી. નારાયણભાઈએ કહ્યું, તમે જરાય ગભરાતા નહીં, ભલે એ ગમે તેટલા મંત્રેલા અડદ નાખે, તમને કાંઈ થવાનું નથી. લીલાવતી કહે, મને તો જરાય ગભરાટ થતો નથી, આપ મારી સાથે છો અને શ્રીજી મહારાજ મારા હૃદયમાં અખંડ બિરાજે છે, પછી મને કોનો ડર હોય. લીલાવતીના આવા હિંમત ભર્યા વચનોથી નારાયણભાઈ ઘણા જ રાજી થયા. જેઠાણીની આવી કનડગતોથી લીલાવતીને ક્યારેય કોઈ નુકસાન થયું ન હતું. તેમના જેઠાણી દ્વારા લીલાવતીને આવી કનડગતો કરીને હેરાન કરવાનું કારણ એ હતું કે તેમને લીલાવતી ગમતા નહીં, કારણ કે તેમની ઈચ્છા પોતાની બહેન સાથે નારાયણભાઈનો સંબંધ થાય તેવી હતી. અનેક પ્રકારની હેરાનગતિ કરાતી હોવા છતાં લીલાવતીએ એ બધા કષ્ટ કોઈ પણ જાતની રાવ ફરિયાદ કર્યા વગર સહન કર્યા અને ભગવાનનું ભજન કર્યા કર્યું. આજ જેઠાણીની પાછલી જિંદગીમાં જ્યારે જેઠ રહ્યા નહીં અને કોઈ સાર સંભાળ રાખનાર ન રહ્યું, ત્યારે નારાયણભાઈ અને લીલાવતીએ જ તેમનું ધ્યાન રાખ્યું હતું. તેમને દર મહિને પૈસા મોકલાવવા ઉપરાંત કપડાં, અનાજ વગેરે આપી દરેક પ્રકારે સંભાળ રાખતા કે જેથી તેમને કોઈ તકલીફ ન પડે. ભૂતકાળમાં પોતાને કેટલું બધું કષ્ટ આપ્યું હતું તે યાદ ન રાખ્યું, પરંતુ તેમને જીવનના છેલ્લા શ્વાસ સુધી તકલીફ ન પડે તેની કાળજી લીધી ને તેમના પ્રત્યે કેવળ દયાભાવ રાખ્યો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા પ્રમાણે કે કોઈ મારે અથવા ગાળ દે તો તેને સામું મારવું નહીં ને ગાળ ન દેવી, પણ તેનું હિત થાય તેમ કરવું. તેનું આ તાદ્રશ્ય દ્રષ્ટાંત છે. મુક્તો જ આવા જીવો પર દયાભાવ રાખી માફ કરી શકે છે. મનમાં કોઈ પણ જાતના દ્વેષભાવ વગર તેના કૃત્ય સામું ન જોતા તેને ક્ષમા આપે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નારાયણભાઈ એવા ઘરમાં રહેવાનું પસંદ કરતા જ્યાં ભૂતોનો વાસ હોય. આવા ઘર સસ્તા ભાડામાં મળી જાય અને મુક્તોના આવા ઘરમાં રહેવાથી એ અવગતે ગયેલા જીવોની સદગતિ પણ થાય. આમ એક સાથે બે કામ સરતા. લીલાવતી પણ સુખેથી આવા ઘરોમાં રહેતા, ક્યારેય ગભરાતા નહીં, સુખે પ્રભુ ભજન કરતા. એક વખત તેઓ ખુરશીમાં બેઠા બેઠા પ્રભુ સ્મરણમાં લીન હતા. એ વખતે એક ભૂતે તેમના પગમાં દોરડું માર્યું હતું. આવું કરી ભૂત તેની હાજરીનો અહેસાસ કરાવતું હતું. પરંતુ આવી ઘટનાઓથી લીલાવતી ક્યારેય ગભરાયા નહીં. તેઓ એવા નીડર હતા.